પૂજ્ય ભાઈશ્રીની તત્વ ચર્ચા.
આત્મા પરિણમે જ નહીં તો સમ્યક દર્શન ક્યાંથી થાય? અને પરિણમે ત્યારે અભિન્ન થઈ જાય છે, એ આત્મા થાય છે, પર્યાય રહેતી નથી. ઉપચાર ને અનુપચાર, સાચો આત્મા જ્ઞાન પ્રધાન.
રાકેશ કો બેઠતા નહીં થા. તીન સાલ પહેલે મેં આયા બહુ સમજાયા, ઘર થી આયા થા ખાનગી મેં સામે ઉસને લિખા દલીલ બાજી થી તો મેરે પાસ સાથે આ એક કાગજ પર લિખ કર આયા, નહીં સમજતા આયા પછી સમજી બરાબર. આ ધ્યેય પૂર્વક નહીં થાય છે, બેસતું નથી બરાબર. બેઠ ગયા રાકેશ, બાદ માં હું એસી ગાથા ની પત્ની વંચાવી હતી સંસ્કૃત માં. રાકેશ વાંચો શું છે.
પર્યાય ને અભિન્નપણે દેખે છે,
જ્યારે તમે જીવ દ્રવ્ય થી વાત કરો તો જીવ દ્રવ્યમાં બધું સમાવેશ આવી ગયો. જીવ દ્રવ્યને જુએ છે, જીવ દ્રવ્યને જુએ છે અરિયત ભગવાન કેવળ જ્ઞાન વડે જીવ દ્રવ્યને જુએ છે. તો અનાદિ અનંત પર્યાય સહિતનું દ્રવ્ય જુએ છે ના? હા, તો પ્રમાણનું દ્રવ્ય જુએ. હવે એમાંથી તમારે દ્રવ્ય દ્રષ્ટિ કાઢીને ખેંચવો પડે. છ દ્રવ્ય ને જાણે છે કે નહીં કેવરી ભગવાન? એમાં કોઈ પણ દ્રવ્ય એક જીવ્યો એમાંથી કોઈ પણ પર્યાય બાદ કરે તો દ્રવ્ય ખંડિત થઈ જાય છે. દ્રવ્ય અખંડિત રહેતું નથી. અખંડિત એટલે આ અભેદ નહીં થયો, દ્રવ્ય પ્રમાણનું દ્રવ્ય, એમાં કોઈ પર્યાય બાદ ન કરે.
ખંડિત થઈ જાય.
હવે એ જો કેવળ ભગવાન ની પાસે લઈ નથી, લઈ નથી, લઈ થી તો અતિક્રાંત થયા છે, શુદ્ધ જ્ઞાન નથી, પણ બે લઈ ના વિષય ને જાણે છે. શું કહ્યું?
પ્રમાણ પૂરું થાય ત્યારે
એનું જેમ છે સ્વરૂપ એમ તો જાણે ને. જો શુદ્ધ જ્ઞાની જાણે તો કેવળી ને જાણે? કેવળી શુદ્ધ જ્ઞાન ના શુદ્ધ જ્ઞાન ને જાણે તો શુદ્ધ જ્ઞાન નો જે વિષય છે એને ન જાણે કેવળી? કેવળી ભગવાન બે નયના વિષયને જાણે છે એમ લખ્યું, પણ નહીં પણ જ્ઞાન કરતા નથી. કેવળી 143 માં છે. જીવ દ્રવ્ય ને જયારે ઈ છે, છ દ્રવ્ય ની સ્થિતિ એની વાણીમાં છ દ્રવ્ય ની વાત આવે ત્યારે જીવ દ્રવ્ય માં શુદ્ધાત્મક પ્રિય નો પિંડ જે દ્રવ્ય છે એમ જ આવે. પછી જયારે નહીં ની વાત આવે હે ઉપાધય ની, ત્યારે પર્યાય માત્ર થી પિન એ સામાન્ય છે, એ જીવ ખરો છે, ઓલું સ્થાન છે, એમ એ વાણીમાં આવે. આ બધું એની વાણીમાં આવ્યું છે. પછી જે ગુરુદેવ કહેતા હતા કે કેવડી જે ફટેક મણી સુત છે એમ નિર્મળ જ જુએ છે, સમજી ગયા? એ સામાન્ય ની વાત છે, સામાન્ય વિશેષ આત્મા ની વાત નથી, શુદ્ધ નહીં ના વિષય ભૂત આત્મા ની વાત. એ તો જુએ છે નિર્મળ, નિગોદ માં નિર્મળ જુએ છે, અભવી ના આત્મા ને શુદ્ધ જુએ છે. બોલો ચંપક બેઠક બી કહેતા હતા કે ઘડીક માં ને ઘડીક માં એ કોથા ખાઈ અમારા હાડકા ભાંગી જાય છે. એક વાત કરો ને કે આનંદી માણસ જરા હાડકા ભાંગી જાય છે. ઘડીક માં ઉત્પાદનથી થઈ કે ઘડીક માં ઉત્પાદન થઈ આવો વસ્તુ જેવી છે. એટલે તો બધા પામી ગયા. જો એકલું જ્ઞાન નું પડખું હોત, કારણ એકલું દ્રષ્ટિ નું પડખું હોત, બે પડખા જ ન હોત તો બધા પામે, તો સીધી વાત થઈ ગઈ. રાજકુમારજી ખ્યાલમાં આવ્યા કે નહીં? થોડા પ્રતિપાદક છે ઊંચા પ્રકાર. કેમ કે જીવ અને જીવ નું લક્ષણ, તમે જીવ માંથી જીવ નું લક્ષણ જોયતું ને, એ તો જીવ ની પ્રાપ્તિ માટે, પણ એમાં જીવ પ્રાપ્ત નથી, એમાં એનું લક્ષણ હાથમાં આવ્યું. પણ લક્ષણ દ્વારા લક્ષ સુધી પહોંચી જાઓ તો પછી જીવ હાથમાં આવી જાય. અભેદ છે, એટલે અભેદ છે. પણ તમે ભેદ કર્યો ને, તમારે મૌન રહેવું હતું, તો હું વધારો હતો મૌન માં અનુભવ થાત. પણ તમે કહ્યું જીવનું લક્ષણ પરમ પારણામિક ભાવ, આવી ગયું મૌન તૂટી ગયું. ભગવાન આત્મા જ મૂંગો છે, એ મૂંગો થાય ત્યારે અનુભવ થાય. બોલ બોલ કરે ને વિકલ્પ ઉત્પન્ન કરે, એમાં ક્યાં અનુભવ છે? આ તો ઓલી ધૂન જરા ચાલે છે ને, એટલે કહ્યું વ્યવહાર પરમાર્થ પ્રતિપાદક છે. અહીંયા નિશ્ચય પરમાર્થ એ લાઈન થી તમે મેં જાવ્યો, બાકી તમારો પ્રશ્ન સાચો હતો, ખોટો નહોતો. પણ એટલો ભેદ પણ કરવા જેવો નથી, એમ તો એ ભેદમાં રોકાઈ જાય. એનું કારણ છે એ અનાદિકાળથી વ્યવહારનો પક્ષ છે, એટલે ભેદમાં રોકાઈ જાય. ભેદને છોડીને અભેદ સુધી પહોંચી જવું, ભેદ તો અભેદને સમજાવવા માટે, અભેદ સુધી પહોંચાડવા માટે, ભેદમાં અટકવા જેવું નથી. જ્ઞાનમય તો બરાબર, આત્મા જ્ઞાનમય છે, બસ હું જ્ઞાનમય છું એટલું બસ છું, હું જ્ઞાયક છું એટલું બસ છું, હું જ્ઞાતા છું એ બસ. જ્ઞાન દર્શન મય ખરાવે ત્રિકાળી દેવું. બાકી સમજે નહી એને વ્યવહાર દ્વારા સમજાવાય કે આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું. તે વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવે, બીજો તો કોઈ ઉપાય છે નહીં. અહીંયા કહે છે કે સીધો નિશ્ચય નહીં વળે પરમાર્થને પ્રતિપાદન કરી દે ને શું કામ છે વ્યવહારનું, એમ પહેલું આ વાંચ્યું ત્યારે મને આશ્ચર્ય થતો. નહીં પરમાર્થો પ્રતિપાદ, બાકી વ્યવહાર પરમાર્થો
નથી. સમજાવ્યું કેટલું ખટકે છે,
હા બસ એમ ખટકે છે. બીજી લય જ નથી. બોલો. હા હા હા, નિયમ સાર કરતા કે બીજી લય જ નથી, કઈ નહીં થઈ જવું. તમે એકાંત થઈ જશે, તમને ઈષ્ટ છે, તમે એકાંત થઈ ગયો. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું છે, બીજું કઈ એમાં ઉપાય નથી. બધી વાતના ખુલાસાઓ ન મળે તો એ પોતે મંથન કરીને કાઢવા. ખરી વાત કરી, સર્વાંશે પરાધીનતા સારી નથી. મંથન ચાલુ રાખવું, કોઈ પણ વાતનો ઉકેલ ના આવતો હોય તો પણ ચાલુ રાખવું આવી ગયો. અંદર થી જવાબ આવે છે એ જુદી જાતનો, બહાર થી જવાબ આવે એ ધારણા મારી જાય છે, અને અંદર થી જવાબ આવે છે આત્મા મારી જાય છે. સ્વયં સ્વયં આવ્યું ને ભાવ, કોઈને પૂછ્યું નહીં, કોલન મન ને કોલન ભાવ આવી ગયો.
પુરુષોત્તર નું પૂજ્યતમ છે એ પૂજ્યોત્તર અભેદ રૂપ અનુભવ છે તે
પણ એને આશ્રય જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના પરિણામ પ્રગટ્યા તેને પૂજ્યતર કહ્યું. હવે એ જે વ્યવહાર શબ્દ લખો, વ્યવહાર છે એ પૂજ્યતર લખો, એટલે પર્યાય થી અભેદ આત્મા પૂજ્યતર એમ ના લખવું, પણ નિશ્ચય રત્નત્રી ના પરિણામ જે વ્યવહાર ની વિષય ભેદરૂપ એ પૂજ્યતર છે. એ પૂજ્યતર એટલા માટે છે કે મોક્ષ નું કારણ છે, માટે પૂજ્યતર છે. એને પણ પૂજ્યતર કહ્યું કારણ કે મોક્ષ નું કારણ એ થાય છે, ત્રિકાળી દ્રવ્ય મોક્ષ નું કારણ થતું નથી, અને આનંદ આવે છે એ એમાં આવે છે. આનંદ આવે છે ને એ નિશ્ચય રત્નના પરિણામમાં, માટે તેને પૂછે તર્ક ૩૨૦માં એ લીધું છે કે ત્રિકાળી દ્રવ્ય મોક્ષ નું કારણ નથી, મોક્ષ માર્ગ છે મોક્ષ નું કારણ. ગુરુદેવને આપણે નમન કરતા હતા, નમસ્કાર કરતા હતા, ભક્તિ કરતા હતા વગેરે બહુમાન, એનું કારણ શું છે? ત્રિકાળી દેવ તો બધાની પાસે છે, એને રત્નત્રય પ્રગટ થયો માટે એમ. જ્ઞાનીની ભક્તિ કરે છે, અજ્ઞાનીની ભક્તિ કોઈ નથી કરતો, કારણ શું? રત્નત્રીના પરિણામ છે, માટે રત્નત્રીના પરિણામ પૂજ્યતર છે. હવે વાં બારમાં પૂજ્યતર હોય તો અહીંયા તો પછી પૂજ્યતર હોય ને, એ ન્યાય. નકર ઓમ તો બધા ભગવાન આત્મા જ છે, પર્યાયને ગૌણ કરો તો બધા ભગવાન આત્મા છે, પણ એ નમસ્કાર ને યોગ નથી, કેમ કે પરિણતિ પ્રગટ નથી થઈ એમ. ગુરુદેવ ને પરિણતિ પ્રગટ થઈ ગઈ, માટે એ આપણે પૂજનીક છે એમ. પંચપરમેષ્ટી પંચપરમેષ્ટી છે એમ કહો ના એમ. મને બે ને મોક્ષ થઈ ગયો છે, આ ત્રણ ને મોક્ષ માર્ગમાં છે, માટે વંદન કરવાનો યોગ છે એમ. ભલે એકને દ્રવ્ય મોક્ષ ને એકને ભાવ મોક્ષ, ભાવ મોક્ષ થઈ ગયું, પણ મોક્ષ બે નથી ગયો. યોજના બે ને સરખું છે. નમો લઈએ સૌ ત્રિકાળવર્તી અરિયંતાણ, નમો લઈએ અનંત જીવોને નમસ્કાર કરું છું એમ નહીં, નમો લઈએ સૌ ત્રિકાળવર્તી અરિયંતાણ, અરિયંત પરમાત્માને નમસ્કાર કરું છું. કેમ કે એવી દશાને પ્રાપ્ત કરવાનો ઈચ્છક છે જીવ, એમ એના જેવું મારે થવું છે, આદર્શ છે. પાંચ મિનિટ બાકી છે, સાત મિનિટ, સવા આઠે બંધ કરો. 143 ગાથામાં કેવડી ભગવાન જે છે એને પક્ષાતિક્રાંત થઈ ગયા, પણ પક્ષાતિક્રાંત થઈ ગયા છતાં પણ બે લયોના વિષયને જેમ છે તેમ જાણે છે. કોઈ કેવલી ભગવાન નહીં પક્ષ ગ્રહણ કરતા નથી, બરાબર. એમ સાધક છે એ જ્યારે અનુભવનો કાળ આવે છે ત્યારે એ પણ પક્ષાતિક્રાંત છે, એ કેવલી જેવો છે. કોઈ પણ નહીં પક્ષને ગ્રહણ કરતા નથી, પણ બે લયોના વિષયને જેમ છે તેમ જાણે છે. એટલે કે નિશ્ચયનીનો વિષય ને વ્યવહારનીનો વિષય જેમ છે તેમ જાણે છે, દ્રવ્ય પર્યાયને જેમ છે તેમ જાણે છે. કોઈ નહીં પક્ષ ગ્રહણ કરતા નથી, એમ અનુભવના કાળે બે સરખા છે. અને સાધક જીવ જ્યારે સવિકલ્પમાં આવે છે ત્યારે એને કોઈ ઉત્સાહ નથી, એને પરને જાણવાનો નિવૃત્તિ કયો છે એમાં ઉદાસીન છે. કેવળી રે સાધક અનુભવના કાળે સરખા. પ્રવચન સારની 34 ગાથામાં આવ્યું કે જ્ઞપ્તિની ઉપાધિ નીકળી ગઈ એટલે આત્માના અનુભવના કાળે જ્ઞપ્તિ દ્વારા આત્મા અનુભવમાં આવ્યું. કેવળીને બે સરખા, લયોના સ્વરૂપને જાણે છે એટલે કે વસ્તુ જેમ છે એમ તેમ જાણે છે. ધ્રુવ ને ધ્રુવ, ઉત્પાદ ને વ્યય ઉત્પાદ જેમ છે એમ જાણે છે. દ્રવ્ય ને દ્રવ્ય, ગુણ ને ગુણ, પર્યાય ને પર્યાય, ધર્મ ને ધર્મ જાણે છે. જાણવું એ સ્વભાવ છે. આત્માને જાણ્યા પછી પરિણામને જાણે છે તો કાંઈ દોષ આવતો નથી. આત્માને જાણવાનું ભૂલીને પરિણામને જાણે તો પરિણામ આત્મ દુખ્યા રહીએ, એ ભૂલ જુદાની વાત. આ પ્રમાણ જ્ઞાન થઈ ગયું, વિચારતા પ્રગટ થઈ ગયું, રે પ્રિય કઈ ને જાણે બરાબર. શું એમાં પ્રશ્ન હતો? માલતી પ્રશ્ન કાઢને એમાંથી હોય તો કાઢ. કાઢ પરમાર્થ કા પ્રતિપાદક હૈ, યાને નિશ્ચય નહીં જો જ્ઞાન કી પર્યાય, વો પરમાર્થ ને પ્રતિપાદન કરે છે, એ અભેદ ને પ્રતિપાદન કરે છે. ભેદ અને ઉપચારને કાઢી અને અભેદ અને અનુપચાર એવું આત્માનું સ્વરૂપ છે એવું બતાવે છે.
કઈ દ્રષ્ટિ કે વિષયમાં શુદ્ધને કે વિષયમાં કોઈ અંતર નહીં?
બિલકુલ અંતર નહીં, જરી જેટલો ફેર નહીં, જરા પણ ફેર નહીં.
દ્રષ્ટિ કા વિષય તો નિરપેક્ષ છે.
હા,
શુદ્ધ નહીં તો વ્યવહાર મેં સાપેક્ષ હોતા હે.
શુદ્ધ નહીં કા જો વિષય હૈ, શુદ્ધ નહીં કા જો વિષય હૈ, દ્રષ્ટિ કા વિષય એક હૈ. જેસો પર્યાર્થિક ની ન્યાયિક બંધ કરીને દ્રવ્યાર્થિક ન્યાયિક ઉગાડી કે અનુભવ થાય કે ન થાય, હે, તો એ તો જ્ઞાન નો વિષય છે. તો અનુભવ થયો કે નહીં, તો અનુભવ થયો તો પ્રતીતિ આવી કે નહીં, બસ કલાક. દ્રવ્યાર્થિક નો વિષય કહો, શુદ્ર નો વિષય કહો કે શ્રદ્ધા નો વિષય કહો, એક જ ચીજ છે. એકલો જ્ઞાયક ભાવ છે ત્રિકાળી સામાન્ય ધ્રુવ. સર્વથા શુદ્ધ હૈ, જો નહીં સે કથન હૈ વો સર્વથા હૈ.
જે
નહીં થી જે વાત કરે છે એ નહીં થી એવું જ સ્વરૂપ છે. જો ઈ એસા ઈ હૈ, એસા ભી નહીં, એસા ઈ હૈ. એ તો પ્રમાણ જ્ઞાન કરાવવું હોય, પ્રમાણ જ્ઞાન કરાવીને એકને મુખ્ય ને એકને ગૌણ કરવાનું હોય ત્યારે કથન ચિત્ત થી વાત બધું કરે અને ગૌણ કરો અને મુખ્ય કરો. પણ સીધો વિષય હાથમાં આવતો હોય તો પછી આપણી બીજી ક્યાં આવે? આ મસ્તીમાં ત્રણ લીટી લખાણી છે. એમાં મૂળ વાત એવી લખી છે કે શાદ પદો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસ પણ આવતો નથી. એ પોઈન્ટ મુદ્દાનો છે. કેમ કે નિશ્ચયાભાસ થઈ જશે, નિશ્ચયાભાસ થઈ જશે નહીં હોતા. આપણે વિષય ની વાત ચાલે છે, વિષય એક જ છે. બે ને આશ્રય તો આત્મા જ છે, જ્ઞાન ને અને શ્રદ્ધા ની ક્રિય ને બે. ઉપાદય તત્વ તો એક જ છે, પ્રતીતિ નો વિષય પણ એક જ છે. ઉપાધિ પણ એ જાણ્યું, એ જ વિષય પ્રતિદિનો છે. હવે એમ વિચારે કે આપણે શ્રદ્ધાના વિષયથી ઉપડો, શુદ્ધ નહીં થી ઉપડીએ તો ઓલી સાપેક્ષતા આવશે વ્યવહારની. સમજી ગયા? કેમકે શુદ્ધ નહીં થી શુદ્ધાત્મા નું કહ્યું કે હું તો જ્ઞાયક છું, પ્રમત અપ્રમત રહી. પછી એમાં પ્રશ્ન ક્યાં છે? ઉપાદેય તત્વ માં ક્યાંય ફેર નથી. ચારિત્ર ની પર્યાય ને પણ એ જ વિષય છે આખો, અભેદ સામાન્ય. સુખ ની પર્યાય ને પણ સામાન્ય વિષય થાય. બધી પર્યાય ને વિષય તો સામાન્ય માત્ર છે, અવલંબનભૂત. પર્યાય દ્રવ્ય ને જાણે અને પર્યાય પર્યાય ને ન જાણે એમ ન હોય. જાણવાની વિવક્ષામાં, ઉપાધિની વિવક્ષામાં નહીં. આશ્રયભૂત તત્વ, અવલંબનભૂત તત્વ એક જ છે. બોલો પરોપકારી શ્રી સદગુરુદેવ. નિશ્ચયથી સ્વપ્ર પ્રકાશક, વ્યવહારે સ્વપ્ર પ્રકાશક અને એ અજ્ઞાનરૂપ સ્વપ્ર પ્રકાશક, ત્રણ સ્વપ્ર પ્રકાશક છે આગળમાં. અને સ્વપ્રકાશ તો એક જ છે, એનો બીજો કોઈ ભેદ નથી. સ્વપ્ર પ્રકાશક ના ત્રણ પ્રકાર પાડ્યા, પણ સ્વપ્રકાશક માં એક જ પ્રકાર. એક લોક દરિદ્રાર્થી ન્યાય ઉઘાડીને આત્મા રજો બસ. એ તો અનુભવ થયો પછી અંદર સ્વ પ્રકાશ જ પ્રગટ થયો, એ અનાદિનું નહોતું. સ્વપ્રકાશક નહોતું અને સ્વપર પ્રકાશક નહોતું અને વ્યવહાર સ્વપર પ્રકાશક નહોતું, એકનું અજ્ઞાનમય સ્વપર પ્રકાશક હતું. એક ઇન્દ્રિયમાં પણ છે આનંદ આવ્યો એને જાણ્યું, પણ આનંદ કેમ આવ્યો કે સ્વપ્રકાશક કે આવ્યો. મારું કહેવાનું આ છે, અહીંયા આનંદ આવ્યો એને જાણ્યું, ક્યારેક જ્ઞાન ને સ્વપર પ્રકાશક નિશ્ચય છે કહ્યું અંદર ને અંદર માં. પણ એ આનંદ આવ્યો એને જાણ્યું, એ આનંદ કેમ આવ્યો, એ સ્વપર પ્રકાશક ઉભું કેમ થયું. એટલે મૂળ સ્વપ્રકાશક ને પકડો, બધી કાર્ય સિદ્ધિ છે, બાકી સ્વપર પ્રકાશક માં ગોથા ખાઈ જશે. આત્મા આત્મા નહી આવે, વિદ્વાન થશે પણ જ્ઞાન નહીં થશે. અને ચારે બાજુ એ વાત નીકળે છે, 144 માં એ વાત નીકળે છે કે જ્ઞાન સ્વને જાણે છે ત્યારે જ અનુભવ થાય છે. ત્યાં સ્વ ને પર બે ન લીધું, અંદરનું ન લીધું. સુશીલા શ્રી 144 માં એકનું અંદરનું સ્વપ્રકાશ હતું, ત્યારે વિકલ્પ તૂટીને અનુભવ થયો, ત્યારે એ સ્વ પર ન લીધું. ઠીક 114 માં એ સ્વ પર ન લીધું, એકલું સ્વ લીધું. એમ તું પ્રથમ આત્માને જાણ, એમાં સ્વ લીધું. શું કરીએ, આ જ્ઞાન નો ધર્મ સ્વપ્રકાશક છે, બાકી તો બધું સ્વપ્રકાશક છે. એની સામર્થ્ય ઘણું છે, જ્ઞાન નું સામર્થ્ય જો વાત કરીએ, પણ કાર્ય સિદ્ધિ તો સ્વપ્રકાશક લક્ષણ થી લક્ષિત થાય છે. આત્મા લક્ષિત ક્યારે થાય, સ્વપર પ્રકાશક થી કે સ્વપ્રકાશક થી?
કલકી મહિમા તો કરે છે, લેકિન જો કારણ
આ મૂળ ચીજ છે, અંદર માં આત્માની ઉપાસના કરવા માટે આ મૂળ ચીજ છે. પરે ગણાતું નથી ને અંદર નો આનંદ અમારે જાણવો નથી, મારે તો આનંદ મૂર્તિ ને જાણવો નથી, આનંદ મૂર્તિ ને જાણવો છે બસ, મારે તો બીજું કઈ કામ નથી. પછી આનંદ મૂર્તિ ને જ્ઞાન જાણશે, એ જ્ઞાન આનંદ ને જાણી લેશે, એ મને ખબર છે. ચિંતા મેં અભી નહીં કરતા, પણ દ્રવ્ય ને પ્રસિદ્ધ કરનાર એવા જ્ઞાન ના લક્ષણ ની ખબર નથી ભાઈ. હે, તું ત્રિકાળી દ્રવ્ય ને તો ખબર નથી તો કઈ નહીં, પણ ત્રિકાળી દ્રવ્ય ને પ્રસિદ્ધ કરે એ જ્ઞાન નું લક્ષણ શું એ ખબર નથી. અરે ઠેક ઠેકાણે આ વાત આવે છે, ભલે સ્વપ્રકાશક શબ્દ ન લખ્યો હોય પણ અંતર્મુખ થાય ત્યારે એકલો જ્ઞાયક આત્મા ઉપાદેય પણ જણાય છે, બીજું કઈ જણાતું નથી. કેમ કે 14મી ગાથામાં પણ એ લીધો કે આ બદસ્પષ્ટાદી ભાવો છે એનો અનુભવ કેમ થાય, વર્તમાનમાં તો છે પર્યાયમાં, તમે કયો આત્મા અનુભવ કરો, તો કે બદસ્પષ્ટાદી પાંચે ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે, એટલે એ ત્રિકાળ સ્વભાવમાં પર્યાય નથી, એટલે એની સન્મુખ થતા તને અનુભવ થશે. એમાં એ સ્વ પ્રકાશ
એક જ વિષય,
એક જ વિષય
બરાબર.
અરે ઘણી જગ્યાએ સેકડો જગ્યાએ છે આ વાત.
કારણ જો હે ઉસ પર નજર નહીં જાતી,
નજર નહીં જાતી. સ્વપ્રકાશક સ્વપર પ્રકાશક કહીએ ને તો ભી ઉસકો ભૂલ કર સ્વપ્રકાશક મેં આ જાને તો સેજ મેં હો જાયગા,
કારી સિદ્ધિ હો જાતી.
હમ કારી સિદ્ધિ હોતી. હું તો ખરેખર જ્ઞાનની રીધિ પ્રગટ થઈ. જ્ઞાનની નિધિ તો સ્વપ્રકાશક છે, જ્ઞાનની રીધિ પર પ્રકાશક છે. ભેદને જાણવાની શક્તિ આવી એ તો એની રુધિ છે. નિધિ ક્યાં છે?
સ્વપ્રકાશક
એટલી જ શક્તિ છે, એ નિધિ છે. એ જ આત્માને સમજો. ક્યારે આવ્યા? ક્યારે જવું છે? ભાઈ હું હમણાં હેલો આવું છું. કેટલા દૂર કહું છે? ક્યાં ગયા હતા તમે? તારે શું કામ? ક્યારે આવ્યું? ક્યારે જાય? ક્યાં જોતો? તારે પંચાત શું છે? મફત તું અહીંયા એટલા માટે સંકટ આવ્યો છે. હા હા, બહુ જાણવાની અભિલાષા. મોટો રોગ, મોટો નથી કહું. પછી આપણે કઈ કે બે ત્રણ દી રોકાવું, પછી પાંચ છ દી રોકાણા, પછી શું કેમ? તમે તો બે ત્રણ દી કહેવા
મારે.
આ શું મારે ખબર?
તે પ્રસંગનો ઉત્તર દે.
અરે હું શું, હમણાં સોનગઢ આવ્યો તો મેં નક્કી કર્યું હતું કે 18મી તારીખે જાઉં. તમે આપણે નક્કી કર્યું હતું પેલા 18મી. પછી આપણે થોડોક વિચાર ફેર્યો અને આપણે જયપુર આવવાની વાત થઈ ગઈ સાહેબ 18મી. આપણે કાલ જવું છે પરમ દિને. બધું એ કેમ એમ ફેરફાર થયો? મોટા માણસો શું મારે છે? ભાઈ તમારે જાણવાનું કામ શું છે? અમે શું કામ ફેરફાર થઈ ગઈ જવાનું? હા હા, એટલે આ એક રોગ છે મોટો, અને એને શાસ્ત્રીય ભાષા એમ કહે છે કે એ વિષય છે. મને જાણવાની તારી જે અભિલાષા છે એ તને અંદરમાં નહીં જવા દે. એ વિષયને તારે જીતવો પડશે, ઇન્દ્રિય જ્ઞાનને જીતવું પડશે. એમ જ છે. હવે શું કેવું છું અંદર? આ ગુરુદેવ યાદ ક્યાં હોય બધું?
આજે ભાઈ રોમાંચ ખડા થયા પછી આગળ ચાલવાને બદલે ત્યાં
કોઈ જીવ પાછળ પડી જાય અને કોઈ જીવ આગળ વધીને સમય કે પાછળ, એમાં કોઈ નિયમ નથી રોમાંચ. પણ એ જ્યાં લીધું સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પની પ્રાપ્તિ સમય દ્રષ્ટિ માટે લખ્યું છે ત્યાં રહસ્ય પણ શીખ્યું. પણ એવા ભાવો અજ્ઞાની જીવ મિથ્યા દ્રષ્ટિ હોય એને પણ રોમાંચ પૂરશે, રોમાંચ ઉડશે. એ સામાન્ય રીતે લક્ષણ સારું છે. સારું એટલા માટે કે એને શુદ્ધાત્માનો મહિમા આવી ગયો, એને શુદ્ધાત્માનો એ પ્રકારનો મહિમા આવ્યો. હવે એ વખતે તો એટલા રજકણ ખરી જાય છે, ઢગલાબંધ કરી જાય છે, ભલે મિથ્યા દ્રષ્ટિ છે એવી સ્થિતિ છે. પણ એ રોમાંચ પુરશે તો પણ એ કઈ એને સમય પ્રસંગ થાય એવો નિયમ નહીં, એવો નિયમ નથી. પણ તથા પ્રકારની થોડી પાત્રતા છે. બાકી સાંભળ્યા જ કરે વર્ષો સુધી ગુરુદેવને,
અને કોઈ રોમાંચ ખડાય ન થાય, એને અંતર થી હર્ષ ના આવે, અંતર થી ઉલ્લાસ ના આવે, અંતર થી ઉછાળા ના આવે. એ તો બરાબર ઠીક નથી લાગતી. બીજાને કહેવાની જરૂર નથી, અંદર થી પોતાને પોતાને ઉલ્લાસ આવો. બીજાને પરીક્ષા આપવાની નથી, આ એ તો પોતે જ પોતે જાણી શકે. ભલે ઘેરજીને ઉલ્લાસ આવે એમને, ખરેખર તો ત્યાં જ ઉલ્લાસ આવે. પણ એ વખતે પકડાવું ન હોય રહસ્ય, અને પછી ચિંતન કરે, અરે ગુરુદેવ આજે આ વાત કરી ત્યાં ખ્યાલ, બસ હર્ષ આવી જાય, હર્ષના આંસુ પણ આવી જાય, બને બધું બને. બાકી તો પછી બહુ રીઝો થઈ ગયો, ફર્સ્ટ ઓફ ઓલ કાંઈ
મજા નથી. ભાઈ આરોપવાનું મન થઈ જાય, એવા
ખરેખર અદભુત પુરુષ પાસે જોવા તો, જેમ 50-100 વર્ષ પછી લોકો આંખમાંથી અશ્રુ પાસે, આ મારો જન્મ એ ટાઈમે નહીં, સમકાલીન નહીં, ધન્ય છે સમકાલીન જીવવાળાને, એમ કે સોવર પછી જીવો, કે જેને શ્રીમદ રાજચંદ્રજીનો યોગ જો ધન્ય છે એમ આપણને લાગતું. ગુરુદેવ મળ્યા પેલા બહુ
બરાબર.
આજે ભાઈ આપે 11મી થી પડી જાય ત્યારે આપે એમ કહ્યું કે અંતર્ગત યોગ્યતા,
તો એ વખતે યોગ્યતા સિવાય કોઈ બીજો જવાબ,
તો પછી તે સમયની પર્યાયની યોગ્યતા કેમ ન કહ્યું? અંતર
એક સમયની જે પર્યાય પ્રગટ છે એ તો ઉપસમ રૂપે છે, પણ બીજા સમયે જે ચારિત્રથી પ્રશ્ન છે ને પર્યાય, ચારિત્રથી પ્રશ્ન થાય પહેલા, તર્ક શ્રદ્ધાથી પ્રશ્ન થાય તો 11મામાંથી પહેલું આવી જાય એમનો, 11માંથી ઉતરે એમ, કોઈ પાંચમે અટકે, છઠ્ઠે અટકે, વળી પાછો શ્રેણી માંડે, કોઈ ચોથે આવી જાય, ચોથે દિવસ પાછો ચડે, કોઈ ફરી નીચે ઉતરી જાય, નીચે ઉતરી જાય. પણ એ પર્યાયની, ચારિત્રની પર્યાયની અને શ્રદ્ધાની પર્યાયની કેવળ યોગ્યતા છે ભાઈ, એમાં બીજો કોઈ આપણા રસ્તો છે. ત્રિકાળી દ્રવ્યકાળ નથી, અને ખરેખર કર્મનો ઉદય પણ નિશ્ચયથી કારણ નથી, વ્યવહારિક કારણ કહો તો કહો. એ વખતે પ્રગટ થાય, કેવળ જ્ઞાન ની પર્યાય પડી છે એ પ્રગટ થશે. બોલો, એમ જો ને આપણે એનું કામ, આપણે એનું કામ એ બીજા જીવ પડે, એ જીવ જ નહીં ગુરુદેવ કે પડે, એ જીવ જ નહીં. દ્રેવ પડે તો પડે, દ્રેવ પડે તો પર્યાય પડે, પડવાની વાત નહીં ગુરુદેવ ના. હા, એ તો અંતર અંતર ગર્ભિત પર્યાય રૂપ પરિણામ શક્તિ કેવળ જ્ઞાન છે પ્રગટ થશે. પછી
હીણું
જોણ, હીણું નહીં જોણ છે ને, એ હીણું ના રાખવું
બરાબર.
વિશ્વાસ તો સાથ કે સાથ નાગસેન આચાર્ય કા દ્રષ્ટાંત દિયા આપણે, ઇસકે સાથ સાથ લગતા હુઆ.
પછી આ ઘણા વખત પછી વાત તો એ કરી હતી, નાગસેન મુનિ નહીં પણ આમ પોતાના ભાવમાં આવે ને, રાત્રિ ચર્ચામાં ગુરુદેવ બોલ્યા ભાવના કરતા તો જાણે વ્યવહાર જ્ઞાન કેવું લાગે, ત્યારે પ્રશ્નકારે પ્રશ્ન કર્યો આપે એ તો શ્રદ્ધા અપેક્ષા એ છે ને સાહેબ, એ નહીં જ્ઞાન અપેક્ષા એ છે. બોલો, શ્રદ્ધા અપેક્ષા એ છે એ તો શક્તિમાં જાય છે, અને જ્ઞાનમાં તો વ્યક્તિ ના દર્શન થાય છે. માત્ર જ્ઞાન શબ્દ હોય પણ આ અનુભવી ને પ્રતીતમાં આવે, બિન અનુભવી ને આ પ્રતીતમાં આવે, વિશ્વાસ. બહુ શ્રદ્ધાળુ હોય તો એને એમ થાય કે ના, જે સંતો કહે છે એ વાત બરાબર છે, ઊંચા પ્રકારની બહુ. એમાં કારણ આપ્યું છે દ્રવ્ય નિક્ષેપ ક્યારે થયું છે, દૈનો વિષય નિક્ષેપ છે, આત્મા પણ એક નિક્ષેપ છે જ્ઞાનનો વિષય. તો ત્રિકાળી દ્રવ્ય છે એમાં જે પર્યાય શક્તિરૂપ પડી છે એ વર્તમાનમાં એને જણાવી જાય, ભલે હજી પ્રગટ નથી થઈ કેવળ જ્ઞાન નીકળ્યા, શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થાય એટલે છે. હા હા, ગજબની વાત. ભાવનાના કાળે
મારે પ્રશ્ન એક સમજવું છે કે દ્રષ્ટિનો વિષય ત્રિકાલિક ન્યાયક સ્વભાવ, હવે ત્રિકાલિક ન્યાયક સ્વભાવ કેવું, શું સામર્થ્ય, એક તો એ સાંભળ્યું છે, બીજું શું કે દ્રષ્ટિનો વિષય ત્રિકાલિક ન્યાયક સ્વભાવ, તો જ્ઞાનનો વિષય પણ ત્રિકાલિક ન્યાયક સ્વભાવ. હવે એ જ્ઞાનનું કામ જ્ઞાન ભલે થાય પણ યોગ્ય એથી બંનેનો વિષય તો એક જ નથી, એટલે એમાં ન્યાયક સ્વભાવમાં કદાચિત પણ
એક જ વિષય. ન્યાયક તત્વ એક દ્રવ્ય સામાન્ય, એને બે પર્યાય વિષય કરે છે, શ્રદ્ધાની પર્યાય પણ વિષય કરે અને જ્ઞાનની પર્યાય પણ એને વિષય કરે. જ્ઞાન એને ઉપાદેય પણ જાણે, અને બોલી જે શ્રદ્ધાની પર્યાય છે એને પ્રતીતમાં લઈએ, જાણેલા પદાર્થની પ્રતીતિ કરીએ, બસ એ બે પર્યાય સ્વભાવ સમય થાય કે ગારે.
હા,
જો દ્રષ્ટિની અપેક્ષા એ તમે લ્યો તો પર્યાય સર્વથા ભિન્ન છે. હવે જો સર્વથા ભિન્ન છે એમ જે શ્રદ્ધા અપેક્ષા એ કહ્યું, દ્રષ્ટિ અપેક્ષા એ કહ્યું, પણ ઈ શ્રદ્ધામાં એમાં એવું કે સર્વથા ભિન્ન, પણ ઈ સર્વથા ભિન્નની શ્રદ્ધા થઈ એનું પ્રૂફ શું? તત્વ એનું પ્રૂફ શું? એનું પ્રૂફ ઈ કે જ્ઞાન એમ જાણી લીધું કથનચિત બંને કથનચિત અભિન્ન, એનું પ્રૂફ છે. જો એ જ્ઞાન પ્રગટ ન થાય તો શ્રદ્ધા ખોટી.
જ્ઞાન એમ નક્કી કરે છે કે શ્રદ્ધા સાચી હતી કે ખોટી હતી, એમ નહીં.
શ્રદ્ધામાં આવ્યું કે પરિણામ માત્ર થી હું ભિન્ન છું, તેથી પરિણામ નો હું કરતા નથી. સામાન્યમાં વિશેષ નાસ્તિક છે, અભાવ છે, પ્રમત અપ્રમત નથી. નાયક ભાવ છે, પ્રમત અપ્રમત થી રહીત છે. એમ જયારે શ્રદ્ધા કરે છે દ્રવ્યની શ્રદ્ધા, હજી ભલે અનુભવ નથી થયો પણ એ શ્રદ્ધા સાચી છે કે કેમ એનું પ્રૂફ શું? કે એનું પ્રૂફ એ જ્ઞાન સાથે અનુભવ કરે છે, નાયક નો અવલંબન લઈને ત્યારે એ જ્ઞાનની પર્યાય એવી પ્રગટ થઈ કે કથનચિત ભિન્ન કથનચિત અભિન્ન એમ જ્ઞાન જાણે તો શ્રદ્ધા હતી. સમય એક છે એટલે સર્વથા બિન છે કે શુદ્ધાપેક્ષાએ છે, સમજી ગયા? અથવા શુદ્ધ નહીંથી પણ કહી શકાય, કહી શકાય, પણ એ ક્યારે કહેવાય કે એને એ પ્રૂફ કરવું જોઈએ, કથનથી ભિન્ન ભિન્નનું જ્ઞાન થવું જોઈએ, તો સમ્યક દર્શન હાથું, નહીંતર એકાંત થઈ ગયું, મિથ્યા એકાંત થઈ ગયું, સમ્યક એકાંત નથી. સમ્યક એકાંતની સાથે અનેકાંતિક જ્ઞાન ભળી જાય છે. સંધિ છે બરાબર, પણ સર્વથા ભીન લ્યો, પણ સર્વથા ભીન તમે લીધું તો બરાબર છે. અહીંયા કથન ચિત્ત નું યાદ ન કરવું, શુદ્ધા અપેક્ષા એ તો સર્વથા ભીન છે પરિણામ મારા. અહીંયાથી ઉપાડ તો કરવો, ઉપાડ તો અહીંયાથી જ થાય, શરૂઆત એકરો તો અહીંયાથી જ છે. પણ મારું એમ કેવું છે, એમ મેં જેમ કહ્યું કે જયારે સર્વથા ભીન છે ત્યારે એનું કઈ ફળ આવવું જોઈએ ને. એનું પણ સમ્યક દર્શન આવે, એ સમ્યક દર્શન આવે ત્યારે સમ્યક જ્ઞાન પ્રગટ થાય. એ સમ્યક જ્ઞાન કથનચિત અન્ય ને કથનચિત અનન્ય એવું જ્ઞાન કરી લઈએ. એ શ્રદ્ધાની આરે અન્ય તો સ્વીકારે છે જ્ઞાન, પણ જ્ઞાન નો એક વિશેષ પ્રકાર છે કે અન્ય પણ જાણી લઈએ. એ જ્ઞાન નું પણ ખૂબ બસ અનન્ય થાય છે. અન્ય તો પણ એ શ્રદ્ધા નો વિષય પણ અન્ય પર્યાય થી અન્ય છો, જ્ઞાન નો વિષય શુદ્ધ નો વિષય પણ પર્યાય માત્ર થી ભિન્ન છો. જ્ઞાન પણ એમ જ જાણે છે, બે જાણે છે તો એમ જ. પણ એ જે જાણપણું સમ્યક ક્યારે થયું કહેવાય કે અનુભવ થઈને એ પરિણામ થી અનન્ય આત્મા છે એવું જ્ઞાન થાય ત્યારે. પણ એ થાય જ, સહજ સહજ થાય જ, એમાં કઈ પ્રશ્ન કરવું નથી પડતું, એ તો થાય છે. ઓલું કરવું પડે, હા પેલું કરવું પડે. પરિણામ નો જ્ઞાતા નથી, જ્ઞાયક જ જણાય છે. જે દ્રષ્ટિ નો વિષય છે, સુધરણી નો વિષય છે, એ જ મારા જ્ઞાન માં જણાય છે. મને કથનથી પર્યાય જણાય છે એ ન લેવાય. એકલી દ્રવ્યાર્થીને ઉગાડીને આત્માને જુઓ, પર્યાયની જોવાનું વાત જ નથી. પણ જયારે અનુભવ થાય ત્યારે આ પ્રકારે સ્થિતિ ભજે છે. એ જો ભજે તો સમ્યક એકાંત છે. આનંદ આવે, એ આનંદ જે આવ્યો એ કેને જાણ્યો, ક્યાં જ્ઞાન ને જાણ્યો? વ્યવહાર જ્ઞાન ને જાણ્યો. ભેદને જ્ઞાનનો વ્યવહાર ઉભો થઈ ગયો અંદરમાં. અલૌકિક વાત છે, અનન્ય પડે તો એમ જણાય. કેમ કે પરિણામથી રહિત નું સદ્ધાન જ્ઞાન થયું, તો પરિણામથી સહિત છું એવું જ્ઞાન સાથે થવું જોઈએ, નહીતર તો સાંખ્ય મતી અન્ય મતી થઈ ગયું. એવું થાય જ છે. પણ
રૂપ કે ઉત્તર મેં સાંખમતી સે જૈન મતી જુદા પડી જાય છે.
શ્રદ્ધાના વિષયમાં તો કાયમ અચક ના આવવું જોઈએ, એ તો પહેલી શરત છે. એમાં કથનચિત નથી, શ્યાદ વાત નથી. એમાં પણ સમ્યક જ્ઞાન સાથે પ્રગટ થાય છે ભાઈ. સમય જ્ઞાન બીજા સમય પ્રગટ થતું. અંદરનો નિશ્ચય વ્યવહાર એક સમયમાં પ્રગટ થાય, જે ને જ્ઞેય. જે જ્ઞેય થયું ને, જ્ઞેય થયું એ જ્ઞાને જ્ઞેય તરીકે જાણી લીધો આખા આત્મા. હવે 271 માં એ શું છે? 271 ના કળશમાં પર પદાર્થ ને જાણવું એ ભ્રાંતિ છે. તારું જ્ઞેય ખરેખર નથી, તું જ જ્ઞાન ને તું જ્ઞેય છો. હવે અહીંયા પરિણમન થયું, જ્યાં જ્ઞાન પણ પોતે, જ્ઞેય પણ પોતે, અને જ્ઞાતા થયો એ પણ પોતે. એ તો સામાન્ય વિશેષ આત્મક આખો આત્મા જ્ઞાન નું જ્ઞેય થયું. એટલે 1320 ગાથા છપાવી નથી આપણે, એમાં હેતુ છે. ફરતી આ 271 લીધી નથી, સંધિ છે કરવું છોડાયું. 320 માં પરિણામ માત્ર કરવું છોડાયું, અહીંયા પર જ્ઞેય ને જાણવાનું છોડાયું, એટલે આત્મા જ્ઞેય થઈ ગયો. હા, તીન ભેદ છૂટ ગયા અંધકાર, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય ત્યારે અનુભવ થાય, એ વસ્તુ ની સિદ્ધિ છે. પણ થોડુંક અવરચડ તો છે, થોડુંક અટપટું તો છે, પણ હવે તો પોતે સમજે તો થાય. કરતા બુદ્ધિ છૂટી તો અનુભવ થશે, પર્યાય નો કરતા પર્યાય છે, બસ પરિણામ નો કરતા પરિણામ છે, હું નહીં. પછી તો પરિણામ નો કરતા પરિણામ છે એ લક્ષમાં રહેતો. અકર્તા જ્ઞાયક જ સીધો લક્ષમાં આવે છે. ચાર કોટીમાં જ્યાં લીધું કે પર્યાય નો કરતા પર્યાય નું ન કરતા, ત્યાં વિશિષ્ટ પ્રકારનું સિદ્ધાંત ઉત્પન્ન થઈ જાય છે, સવિકલ્પ.
મધ્યસ્થી
છે
વિશિષ્ટ પ્રકારની શ્રદ્ધા ઉત્પન્ન થાય છે,
કરતાને જાણે ને કરતાને જાણે, જાણું 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 એ એકમાત્ર હું તો જ્ઞાયક છું, બસ કેવળ માત્ર જ્ઞાતા છું, બધું આમાં આવ્યું. બાકી આ જે જ્ઞેય જ્ઞેયની સંધિ છે ને, એ જરા સૂક્ષ્મ છે, સ્વીકરણ કરે. કેમ કે પરસ્પર વિરોધ લાગે ને, વિરોધ લાગે. એનું ધ્યાન કરનારી તો પર્યાય છે, એ પર્યાય કે એનું ધ્યાન કરે છે તો કથનથી ધ્યાતા ધ્યાન અને ધ્યેયની એકરૂપતા થઈ જાય છે. એનું નામ વિજ્ઞાનનું જ્ઞેય થયું કહેવાય, પરિણામી પ્રવૃત્તિ.
જ્ઞાતા કેવો, જ્ઞાતા કેવો, અખંડ જ્ઞેય છે.
જ્ઞાતા જ્ઞાન ને ધ્યેય, જ્ઞાતા જ્ઞાન ને ધ્યેય, એ જે વસ્તુ છે ને એ આખો પરિણામી દ્રવ્ય છે. જ્ઞાતા થયો ને, જ્ઞાતા એટલે ધ્યાન કરનારો, તેનું ધ્યેયનું ધ્યાન કર્યું ને એમ, તો જ્ઞાતા થઈ ગયો ને. તો એ જ્ઞાતા પુરુષ થઈ ગયો તો એ તો પરિણામી દ્રવ્ય થઈ ગયું, સાધક બની ગયો. પરિણામ ધ્યાન કરે તો કરો, આ તો બધું સમજાવવા માટે છે. આચાર્ય ભગવાન કહે છે કે ધ્યાનાવલી મારામાં નથી, ચાર પ્રકારના ધ્યાન મારામાં નથી. કરો પર્યાયની એકત્વ બુદ્ધિ તૂટવી બહુ મુશ્કેલ છે. એ શ્રદ્ધાનું બળ આવે ત્યારે એકત્વ બુદ્ધિ તૂટે, કેમ કે શ્રદ્ધા સર્વથા ભિન્ન છે, એ કથનચિત નથી. એટલે કથનચિતમાં તો હજી ઢીલાસ છે, આ બળવાન જોરદાર છે. પાછી શ્રદ્ધા નિર્વિકલ્પ છે, એ પકડ્યું પકડ્યું ખલાસ થાય ત્યાં સુધી શ્રદ્ધા છૂટે. પણ એ સવિકલ્પ છે અને ઓલી નિર્વિકલ્પ છે. એટલે સવિકલ્પ બહુ બળવાન નથી, નિર્વિકલ્પ બળવાન છે. પર્યાય હતું બેન જાણ, એ તો ભેદાભેદ ને વિષય કરે છે. આ તો એકલી અભેદ ની વિષય કરે શ્રદ્ધા ની. શુદ્ધ નહીં થયેલી તો એ અનુભવ થઈ જાય, શુદ્ધ નહીં થયેલી હા એક જ જ્ઞાની જ્ઞાયક ને અહમ પણ થાય પણ ઉપાધિ પડે પછી ચાલુ જ બસ. જ્ઞાનની પર્યાયમાં ભેદ પડી જાય છે, થોડીક વાત જૂની છે. જ્ઞાનની જે પર્યાય છે એમાં ભેદ પડી શકે છે, શ્રદ્ધાની પર્યાયમાં ભેદ પડતો જ નથી. શ્રદ્ધાના વિષયમાં તો ભેદ પડતો નથી, પણ શ્રદ્ધાની પર્યાયમાં ભેદ પડતો નથી. જ્ઞાનની પર્યાયમાં તો ભેદ પડે છે, શ્રદ્ધાની પર્યાયમાં ભેદ જ પડતો નથી. જ્ઞાનની પર્યાય તો ભેદાભેદને વિષય કરે છે, પણ શ્રદ્ધાની પર્યાય તો એકલી અભેદને વિષય કરે એમ. શુદ્ધ નહીંથી ઉપડ્યો હોય તો પણ એને જે શુદ્ધ નહીંનો જે વિષય છે એ આવ્યો, એ દ્રષ્ટિ પકડી લેવી જોઈએ. અને દ્રષ્ટિ પકડે એ પકડે, પછી દ્રષ્ટિ ફરતી નથી. પાછો જ્ઞાન, એ જ્ઞાન જે છે એ સવિકલ્પ આવી જાય છે, પણ જે શ્રદ્ધા છે એનું સવિકલ્પ પણ થતું જ નથી. પણ મારું કહેવાનો બીજો શાસ્ત્ર, તમે જે કહો છો એ તો બરાબર છે. શુદ્ધ નહીં નો વિષય તો શુદ્ધાત્મા છે, પણ જેમ શ્રદ્ધાનો વિષય એકલો શુદ્ધાત્મા છે, એમ શુદ્ધ નહીં નો વિષય શુદ્ધાત્મા તો છે, પણ એક પ્રતિપક્ષ બીજો અંશ પ્રગટ થઈ જાય છે ભેદને જાણનારો. અને અનાધિકારની ભેદવા સ્થિતિ છે, એટલે કોઈ એમાં લપટી જાય, આમાં તો લપટતો જ નથી. કેમ કે બીજો વિષય જ નથી. જરા સૂક્ષ્મ છે.
શુદ્ધ નહીં પોતે સવિકલ્પ છે. નિર્વિકલ્પ છે માટે બળવાન છે. એમાં તો ભેદવાસી બુદ્ધિ છે, ભેદને જાણવા હોય જાય જ્ઞાન. અને આ શ્રદ્ધા પ્રગટ થઈ છે એ ભેદને વિષય જ નથી કરતી. કેટ સિદ્ધ થાય ક્યાં સુધી પેલું જાણવા માટે ભેદમાં વહી જાય છે. અને ભેદવાસી બુદ્ધિ છે તો શ્રદ્ધા તો બહુ બળવાની. કેટલીક વાત તો શ્રદ્ધાનું બળ એમ કે ત્યાં સુધની નું બળ નથી. અત્યારે જ રાખવા જેવી કેટલીક હોય છે, કેટલીક વાત એવી હોય છે. હા, નિશ્ચય નયાશ્રિત પામે નિર્વાણ. એટલે નિશ્ચય નહીનો જે વિષય છે શુદ્ધાત્મા, એનો આશ્રય કરતા મુનિઓરો નિર્વાણને પામે છે. એ જ્ઞાન દ્વારા શ્રદ્ધા પકડાય છે. એટલે આખા સમયસારમાં જ્ઞાન જ્ઞાન લક્ષણ કહ્યું, જ્ઞાન કહ્યું, બધું જ્ઞાન જ વાત આવે. પણ જયારે જ્ઞાન અંતસ્થનમુખ થાય છે ત્યારે એ વખતે શ્રદ્ધા પ્રગટ થાય છે. એ શ્રદ્ધા પ્રગટ થઈ તે થઈ નિર્વિકલ્પ છે. અને એ શુદ્ધ નહીં પણ સવિકલ્પ એનો સ્વભાવ છે, એનો સ્વભાવ છૂટતો નથી. અને શ્રદ્ધાની નિર્વિકલ્પ જે શ્રદ્ધા છે એ છૂટતો નથી. એટલે સવિકલ્પ એનો સ્વભાવ છે.